સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં ઘણા ઘણા ભક્તોની વાતો લખી છે, એમાં આપણે ધ્રુવજીની વાત સાંભળીએ છીએ. ભગવાનને રાજી કરવા માટે ધ્રુવજીએ કઠણ તપશ્ચર્યા કરી હતી. ભગવાન પ્રગટ થયા પછી ભગવાન એને અટલ પદ આપવા માટે ભગવાને કીધું છે કે બેટા માગ, તારે જે જોવે હું તને આપું છું. ઈચ્છા અટલ પદ આપવા અલ બેલો વિનાશ આવી એમ ધ્રુવને કહ્યું રે માગો માગો મુજ પાસ ઈચ્છા અટળ પદ આપવા અલ બેલો જીને આવીને ભગવાન કહે છે માગો માગો આજ તમને અટલ પદ આપવું છે, ક્યારે ટળે ને એવું રાજ આપવું છે. ત્યારે ભગવાન કહે, ત્યારે ધ્રુવજી કહે છે કે મહારાજ મારે રાજ જોતું નથી. હે ભગવાન, તમે પ્રસન્ન થયા, તમે દર્શન દીધા, હવે એથી બીજું મારે શું માગવું? આજ તમારા દર્શનથી મારા દુઃખના દિવસ બધા વહ્યાઈ ગયા છે. આજ તો મારે સોનાનો સૂરજ ઉગ્યો છે, આજ તો આનંદનો દિવસ છે. ભગવાનનું દર્શન થાય એ જ ભક્તો આનંદનો દિવસ કહેવાય. આપણને આ લોકના સુખમાં તો કેટલાય દિવસ આનંદના જાતા છે, પણ જ્યારે હૃદયમાં કે બહાર ભગવાનનું દર્શન થાય એ આપણો સાચો આનંદ છે. બીજો આનંદ તો બધો માયિક આનંદ છે, એ આનંદ કાયમ ટકવાનો નથી, આવી અને જતો રહેશે. પણ ભગવાનના દર્શનનો જે આનંદ છે, એ જે સુખ છે, એકવાર પણ ભગવાનનું દર્શન થયું હોય ને તો એ ક્યારેય ભૂલાતું નથી. એવું ભગવાનના દર્શનમાં બહુ પણ મનાય છે. વિષયના સુખો તો આપણે જિંદગી પર્યંત ભોગવીએ, પણ એ બધા તુચ્છ છે, નાશવંત છે. ગમે એટલા ભોગો તો એમાં સુખનો તમને અહેસાસ ન થાય. અને મહારાજ કે ભગવાનની મૂર્તિનો એક જ વાર દર્શન થયું હોય, એક જ વાર સમાધિમાં એ સુખ ભોગ્યું હોય તો એ સુખ ક્યારે ટળતું નથી. એટલે ધ્રુવજી કહે છે મહારાજ તમે પ્રસન્ન થયા પછી બીજું શું માગું? અખંડ રેજો મારે અંતરે હે પ્રભુ આવાને આવા, મોટું બંધન છે માયાતણું તેમાં ન દેશો બંધાવા. શું માગ્યું કે મહારાજ આજે તમે દર્શન આપ્યા છે ને એવા ને એવા દર્શન મને કાયમ આપજો, આવા ને આવા મારા અંતરમાં રહેજો, આવા ને આવા દર્શન મને થાય. માયાનું બહુ મોટું જબર બંધન છે. હે પ્રભુ, હાથ જોડીને તમારા ચરણમાં વિનંતી કરું છું મહારાજ, એ માયામાં મને ક્યારે બંધાવા દેશો નહીં. જીવ માત્ર પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીના બધા જ માયાના બંધનમાં બંધાયેલા છે. કોઈ કેવા વિરલા સંતો ભક્તો નીકળે છે કે જેને માયાનું બંધન ન હોય. માયા બહુ જબ્બર છે, એને બધાને ભવડામાં લઈ લીધા છે. જેવ જેવ ભગવાનને શરણે જાય છે એ જ ભગવાનની માયાને તરે છે. બીજા ગમે એટલા સાધન કરે, ગમે એવું તપ કરે, ગમે તે કરે, પણ ભગવાનનો જ્યાં સુધી આશરો ન સ્વીકારે, ભગવાનનું શરણું ન લે, ત્યાં સુધી માયા એને છોડતી નથી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, જિસમે મોહે સકલ નર નારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી, વેદ પઢંતા પંડિત મોહે, ભૂલ ગઈ સુધી સારી. અહો પ્રભુ અચરજ માયા તુ, માયા છે ને ભલ ભલાને ગોથા ખવારી દે છે. શિવ બ્રહ્મા જેવાને પણ માયાએ છોડ્યા નથી. વિચાર તો કરો, આ સૃષ્ટિના સર્જનહાર કહેવાય, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરતા કહેવાય, પણ એને માયા આટીમાં લઈ લે છે. ત્યારે મારી ને તમારી વાત શું કરવી કહો. એટલે જે જે મોટા ભગવાનના ભગત થયા છે એણે ભગવાન પાસે એટલું જ માંગ્યું છે કે મહારાજ આ તમારી માયા છે ને એના થકી અમારી રક્ષા કરજો, એનું બંધન અમને ન થાય, એના બંધનમાં ન આવી જાય એવી કૃપા કરજો. મોટા મોટા પંડિતો વેદનું અધ્યયન કરતા હોય, પડતા હોય, પણ એને માયામાં મોહ થાય છે. ત્યારે આપણા બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે જીસ પર કૃપા હોય તુમારી, સો જન ઉતરે પારી, બ્રહ્માનંદ શરણ મેં આવ્યો તો લીજીએ મોહે ઉગારી. અહો પ્રભુ અચરજ માયા તુમારી, માયાનું મોટું બંધન છે. ભગવાનની જેની ઉપર કૃપા થાય છે, કૃપા કોની ઉપર થાય કે જે કાંઈ દાખલો કરતા હોય, ભગવાનને પામવા કંઈક સાધના કરતા હોય, પોતાના જીવનમાં જેવ સાવધાન રહેતા હોય, ભગવાનને પામવાનો જેને ખપ હોય, આને આ જન્મે ભગવાનને પામી જવું છે એવો જેણે લક્ષ્ય બાંધ્યો હોય, એવા ઉપર ભગવાનની કૃપા થાય છે. અને આપણો લક્ષ્ય ન હોય, ખપ ન હોય, શ્રદ્ધા ન હોય તો ભગવાનની કૃપા પણ ક્યારે થતી નથી. માટે ધ્રુવજી એમ કહે છે કે ભગવાન આવા નવા અંતરમાં રહેજો, માયાનું મોટું બંધન છે એમાં ક્યારે બંધાવા ન દેતા. માયાનું બહુ કાંઈ મોટું સ્વરૂપ નથી મહારાજ, કે દેહને વિશે અહંબુદ્ધિ અને દેહના સંબંધીમાં મમત્વ બુદ્ધિ એ જ ભગવાનની માયા છે. આ શરીર હું છું અને આ સંબંધી બધા મારા છે, આટલી જ માયા છે. એ માયાને ટાળીને ભગવાનમાં પ્રેમ કરવો એટલો જ બધા શાસ્ત્રનો સાર છે. મહારાજ કહેને આજ સમજો તોય ભલે, કાલ સમજો તોય ભલે, લાખ વર્ષ કેળે સમજો તોય ભલે, લાખ જન્મ કેળે સમજો તોય ભલે, પણ સમજવાનું એટલું છે કે એ માયામાંથી પ્રીતિ ટાળી અને ભગવાનમાં પ્રીતિ કરવાની છે. શ્રીજી મહારાજે અંચના 39માં વાત કરી અને એવું કીધું મહારાજે કે ભગવાન પાસે એવું માગવું કે હે મહારાજ, તમારી માયાને તીર્યા હોય એવા સંત ભક્તોનો સમાગમ દેજો, એને વિશે હેતને મમત્વ થજો, પણ આ જગતમાં જે આસક્ત પુરુષો હોય એનો અમને ક્યારે સંગ ન થાયજો, એને વિશે ક્યારે દે હેતને મમત્વ ન થાય એવી કૃપા કરજો. ધ્રુવજી એક સરસ માંગ્યું છે કે મહારાજ માયાનું બંધન બહુ મોટું છે. એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા લાગ્યું સારું શ્યામને, નિષ્કુળાનંદ કહે નાથે, પછી આપ્યું અચળ ધામને. આવી માંગણી કરી છે, ભગવાનને બહુ ગમી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે પછી અચળ ધામ આપ્યું છે ભગવાને. પહેલાં તો રાજ આપ્યું, આગલા જન્મની એને રાજની વાસના હતી, એટલે ભગવાને પ્રથમ એને રાજ આપ્યો. 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે અને રાજને અંતે ભગવાને ધામ આપ્યું છે. હરિ ભજવા હરખ હોય હૈયે જી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈએ જી, એથી ઓરા રતીએ ન રહીએ જી, પરમ પદને પામીએ તૈયે જી. ભગવાન ભજવા હોય, ભગવાન ભજવાની હરખ અહીંયામાં હામ હોય, ત્યારે સ્વામી કે ધ્રુવજી જેવા થઈ લ્યો. ધ્રુવજી જેવા થવાનું કહે સ્વામી. કેમ થાય? ધ્રુવજી તો બાળક હતા, આપણે થોડા બાળક છીએ કે ધ્રુવજી જેવા થઈ. બાળકને શું સમજણું હોય, આપણે તો સમજણ વાળા, હે, બુદ્ધિશાળી, મોટા મોટા બિઝનેસ કરનારા, એને હવે ધ્રુવજી જેવું કેમ થવું? કઠણ છે. ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એને ધ્રુવજી જેવા થવું છે. એથી ઓરા રતીએ ન રહીએ જી, રતિ જેટલા એનાથી ઓરા ન રહેવું, એનાથી ચડિયાતા થવું. સ્વામી કે પરમપદને પામવું હોય તો એવા થવું પડશે, નહીતર પરમપદ નહીં મળે. પરમ પદને પામીએ ને વામીએ સર્વે વિકાર, કાચા સાચા સુખને નવ પામે નિર્ધાર. પરમ પદ જેને પામવું હોય, સે ધીમું કરો, પરમ પદ જેને પામવું હોય ને એને સાચા ભગત થવું પડે, એમ અહીંયા સ્વામી કહે છે. વામીએ સર્વે વિકાર, સાચા ભગત થાય એના તમામ વિકાર નષ્ટ થાય છે. કાચા લોકો છે, કાચા ભગત છે, એ સાચા સુખને ક્યારેય પામતા નથી, કોઈ દી ન પામે, કારણ કે ભગવાનના ભગતને સાચા ભગત થવું પડે છે. સાચો ભગત કોને કહેવાય? મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તોય ભગવાન સિવાય કોઈને કરતા હરતા ન માને, ભગવાન સિવાય બીજા પાસે એક દુઃખ ટાળવાની ઈચ્છાય ન કરે, જે કાંઈ જોવે ભગવાનને પ્રાર્થના કરે પણ બીજાને નમે નહીં, બીજે ત્રીજાને ક્યાંય પ્રતીતિ ન આવે, સાચો ભગત થાય પછી આ લોકનું કાંઈ માગતો નથી. એમ કહેશે કે મહારાજ તમે મળ્યા પછી શું માગવાનું હોય કહો. અને ભગવાન સિવાય જ્યારે ભગત બીજું કાંઈ ન માગે ત્યારે ભગવાન એને પોતાની મૂર્તિનું સુખ આપે છે. બાળકની મા હોય ને, નાનો બાળક હોય, એને કામકાજ કરવું હોય એની માતાને, તે બાળક રડતો હોય એટલે એને બે પાંચ રમકડા આપી દે તો એ બાળક રમવા માંડે, તો એની મા બધું કામ કરવા માટે. પણ અમુક બાળક એવા હોય કે ગમે એ રમકડો આપો ઘા કરી દે, એ લે જ નહીં, રમે નહીં, છાનો રહે જ નહીં, ત્યારે બધા જ કામ પડતા મૂકીને એની માને એને તેડવો પડે છે અને ગોદમાં બેહારવો પડે છે અને એને સ્તનપાન કરાવવું પડે છે, ત્યારે જ એને શાંતિ થાય છે. એમ ખરેખરા ભગત થાય ને, એ આપણને આ સમાજના બધા રમકડા આપ્યા હોય ને તે ફગાવી દે છે. કહો, ન જોવે ધન, ન જોવે સ્ત્રી, ન જોવે વૈભવ, ન જોવે માન સન્માન, ન જોવે ખાનપાન, એ બધું જ ફગાવી દે ત્યારે ભગવાન એમ તેડી લે ને ના મારો ખરો ભગત છે. અને આ બધા રમકડા આપે ને આપણે રમવા મળીએ તો ભગવાન કે વાંધો નહીં, હજી તારે મારી બરાબર જરૂર નથી, રેમા કરો તમ તારે, અનંત જન્મથી રમીએ છીએ ઊન તમે, હા, અને હજી સાવધાન નહીં થાય તો હજી રમવાનું છે. આમ આ તો ઘાસીના બળદ જેવી આપણી દિશા છે. ઘાસીનો બળદ જોયો, ડાબલા સડાઈ દીધા હોય, હાંજ સુધી ફરે, પણ હાંજે ડાબલા છોડે તો બળદને એમ થાય કે ઘણા ગાવ હાલી ગયો છે, પણ નેન્યા હોય તો એમ. આપણે ઘણા જન્મથી આ ચક્કરમાં ચડી ગયા છે, જન્મ મરણ લગચોરાશી ગર્ભવાસ સુખ દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ, આપણને એમ થાય કે એમાંથી નીકળી જાઓ, પણ સાચા ભગત થયા વિના એમાંથી કોઈ કાળે નહીં નીકળાય. બસ ભગવાન સિવાય બીજું કાંઈ ન જોવે એને જ ભગવાન મળે છે. આપણે તો હજી ભગવાન સિવાય બીજું ઘણું જોતું છે, ને ઘણું બધું ભગવાને આપ્યું હોય તો અમુક રોદડા જ રોતા હોય છે. એક ભાઈને તો હું વર્ષોથી જોઉં છું, ગમે ત્યારે વાત કરે ને તો એ કે એને જેટલું મારી પાસે નહીં, મારી પાસે કાંઈ નથી, તમારે તો કેટલી કમાણી, હું તો હેરાન થઈ ગયો. એટલે ભાઈ જે આપ્યું છે એમાં સુખ માનો નહીં, કોઈ લઈ જવાનું છે, અમથા અમથા હું કામ દુઃખી થાવ છું. જે આપ્યું છે માનો નહીં, બહુ આપ્યું છે ભગવાને, મારી પાત્રતાથી બહાર આપી દીધું છે. અમુક તો આખી જિંદગી રોદડા રોવામાં જ પૂરી કરે છે. ઘણું બધું આપ્યું હોય તો આ જીવને શાંતિ નથી થતી. ને ઘણા એવા છે કે ભાઈ જે આપ્યું છે એ ભગવાને આપણી પાત્રતા પ્રમાણે આપ્યું છે, માટે શાંતિથી જીવો. બીજાને શું કામ કહેવું કે તમે બહુ પૈસા વાળા છો, મારી પાસે કાંઈ નથી. હે, એક માણસને બહુ મોટો જ્ઞાન છે, જે મળ્યું એમાં સુખ માનતો નથી ને બીજાનું જોજો કરે છે. કહો ભાઈ, બીજાએ તો પૂર્વજન્મમાં ઘણું કર્યું છે, તાજે એને એટલું મળ્યું છે, તે ઓછું કર્યું છે, તને એટલું મળ્યું છે, એમાં હર્ષે શોખ શું કરવાનું? આપણે પૂર્વજન્મમાં કંઈક કર્યું હોય તો આ જન્મમાં મળે છે, ને આ જન્મમાં કરીએ તો હજી જન્મ લેવાનું થાય તો પૂર્વજન્મમાં મળે, આ તો ચોખ્ખો હિસાબ છે. હે, આ જન્મમાં તમે કંઈક દાન પુણ્ય કરતા હોય ને તમારી કંઈ ઈચ્છા રહી ગઈ હોય તો આગલા જન્મમાં ખૂબ મળે છે, પણ કંઈક કર્યું જ નથી એને આગલા જન્મમાં શું મળવાનું છે? કહો. માટે બીજાની કોઈ ઈર્ષા ન કરવી, જે મળ્યું છે એમ માનો કે હું એટલો જ પાત્ર છું, એટલે ભગવાને મને એટલું આવ્યું. પાત્ર જો ન હોત તો આ ઢોળાઈ જાય આપેલું. માટે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું, જે આપ્યું છે એમાં આનંદ માનો, આનંદથી ભગવાન ભજો, બાકી તો હું તમારી પાસે અબજોની સંપત્તિ છે તો મર્યા પછી કાંઈ કામની નથી, પડી રહેવાની એ બીજા માટે છે બધી. આપણા માટે તો આપણે જે કર્યું ભજન ભક્તિ અને નિર્વાસની ખ્યા એટલું જ આપણું કામનું છે, બાકી કોઈ વસ્તુ મર્યા પછી કામ લાગતી નથી. ભૂખે મરીને ભેળી કરી માયા લાખ કરોડ ડાટી રહેશે દરબારમાં, જોને આખ્યું કાંપોડ. દેવાનંદ સ્વામી, ભૂખે મરીને ભેળી કરી, આહા, પણ એ પાછા પહેલાં ડાટતા ને, ખાડા ખોદી ખોદીને ડાટી દેતા, મરે તો કાઢવાની હોય નહીં. કહો, એક શેઠે ફળીમાં ખાડો કરીને જૂના જમાનામાં 10,000 રૂપિયા ડાટ્યા, તે કોઈ જાણ ભેદો ચોરને ખબર પડી ગઈ કે શેઠે અહીંયા રૂપિયા ડાટ્યા છે. તો શેઠ એકવાર લગ્નમાં ક્યાંક ગયેલા અને પછી પાછળથી આ ચોર લોકો આવીને ખાડો ખોદીને રૂપિયા લઈ ગયા. શેઠ લગ્ન કરીને આવ્યા, જોયું જ્યાં તો ખાડો હતો ફળિયામાં, અને શેઠને તો આમ આઘાત લાગી ગયો કે ભારે કરી, આ મૂડી તો મારે વાપરવાની જ નહોતી, ડાટી જ રાખવાની હતી, ના લઈ ગયા મળા, શું કરવાનું હવે. બહુ રડતા હતા એટલે બાજુવાળાએ કીધું કે શેઠ શું કામ રડો? તો કે આ ડાટેલા પૈસા ઓલો ચોર લોકો લઈ ગયા છે. તો કે તમારે જીવતા કાઢવાના હતા? તો કે ના. તો કે ડાટેલા છે એમ જ માનો ને, શું કામ દુઃખી થાવ છો? આમ થાય તમારે કાઢવાના તો હતા નહીં, તો ખોટા હું કામ દુઃખી થાવ, લહેર માર્યો. લોભીના શહેરમાં ધૂતારા ફાવે. એક ધૂતારો હતો ઠગ, એક કૂતરો લઈ આવ્યો, એને એક શેઠ બહુ લોભી, એટલે એ કૂતરાને પટાવેલો થોડોક, એટલે શેઠ પાસે આવીને ઓલો ઠગારો કે આ કૂતરો લેવો છે. તો કે કૂતરો શું કામ કરે? તો કે જ્યાં પૃથ્વીમાં ધન ડાયટું હોય ને ત્યાં તમને એ ગોતી દી, એ ઉપર અહીંયા તમારે ખાડો કરવાનો, એટલે ત્યાં ધન હોય ડાટેલું. પછી કે શું કિંમત છે? તો 5,000 રૂપિયા. પણ કે રાતે રાતે ખોજો, દિવસે ખબર પડી જાય બધા. તો કે આનો મારે ટ્રાય તો મારવી પડે ને, તે જ્યાં ઠગ ડાટેલા પૈસા રાખીને આવ્યો હતો ત્યાં લઈ ગયો કૂતરો. કૂતરો ઉભો રહ્યો, ત્યાં ખોજ્યું ને તો રૂપિયા નીકળ્યા. તો કે જવો આમ રૂપિયા નીકળશે. તો કે લે 5,000 રૂપિયા લાવ્યો કૂતરો. શેઠ તો રાત આખી જાય ગયા ને જ્યાં કૂતરો ઉભો રહ્યો ત્યાં ખાડો કરાવે, બે માણ હારે રાખ્યા હતા. ગોઠણ સુધી ખાડો કરે પણ કાંઈ નીકળે નહીં, 10 ખાડા કર્યા. રાતમાં આવો શેઠ કે ભારે કરી, એક ખાડામાં રૂપિયા નીકળ્યા નહીં. અને કૂતરો તો માથે પીડ્યો, એ દંડીકો મારીને કાઢી મૂક્યો. એમ કહેવાય છે ને, લોભીના શહેરમાં ધૂતારા ફાવે. માટે સાચા ભગત થઈ અને ભગવાન ભજે એને નિર્વાણ પદ મળે છે, ભગવાનનું ધામ મળે છે. હજાર ન દેવો અંગે આવવા દેહ દમવું ગમતું નથી, એવા ભક્ત જગતમાં ઘણા, તેની વાત હું શું કહું કથી. શરીરમાં જરાય હજાર ન આવવા દેવો, તકલીફ નહીં પડવા દેવાની. દેહ દમવું નથી, ઉપવાસ કરવા નથી, વ્રત કોઈ કરવું નથી, ભજન કરવું નથી, સત્સંગના ભીડામાં રહેવું નથી, વર્તમાન પાળવા નથી. એવા ભગત સ્વામી કે જગતમાં ઘણા હશે. ખાલી મફતમાં કલ્યાણ લઈ જાઉં. ઘણા સાધુ પાસે આવીને કે આશીર્વાદ આપો, અમારું કલ્યાણ થઈ જાય. મફતચું કલ્યાણ કહેવાય ને, હું મફત ચું કલ્યાણ મળે. કલ્યાણ જોતો હોય તો મરણ્યા થવું પડે. મરણ્યા થયા વિના કલ્યાણ મળે નહી. ગુણાતન સ્વામી કે પાકલ ગુમડા જેવો દેહ કરી રાખ્યો હોય, પાકલ ગુમડો ને અડાય નહીં, બહુ દુખે. એને પછી હુવારી રાખે, એને તાજો માજો રાખે, એને જાજી પથારી કરી દે, હારું હારું ખાય, હારા હારા વસ્ત્ર, ખાન પાન, ઘરેણા, મોજ શોખ, આવું બધું કરવાથી ક્યારેય ભગત ભગવાનને પામી શકતો નથી. આવા ભગત સ્વામી કે જગતમાં ઘણા છે. હું વાત કરીએ એની, કહો. વાંછના વિષય સુખની રહે અખંડ તે ઉરમાય, ભાળ એવા ભક્તને કહો કેની કરે હરિસાય. વાંછના વિષય સુખની ઈચ્છાઓ, વાંછના એટલે ઈચ્છાઓ, કોઈ પણ ભોગની ઈચ્છા, એને કામના પણ કહેવામાં આવે છે. માણસને પંચ વિષયની વાંછના ગજબની છે, છૂટતી જ નથી. ગઢો થાય તો ન છૂટતી. કહો, ખાવાની વાસના, જોવાની વાસના, સાંભળવાની વાસના. જૂના જમાનામાં એલા ભાભા બજારે બેસતા હોય તો કોઈના ઘરવાળા નીકળતા નેવા માંડતા, કોણ નીકળ્યું બોલો? ખાવાની એટલી વાસના, શાકમાં વઘાર ન મળે તો દુઃખી થઈ જાય. એક ભાભો તો જમવા બે એટલે કે વઘાર ન મળ્યો. પછી એક દી એના છોકરાને એવો ભાત લઈને ગયા બહાર ખેતરે. પછી એણે ઓલું માથામાં નાખવાનું ધૂપેલ કરેલું, સોડિયા બાળીને કરતા ને પહેલા, એ વાટકો ભરીને કોઠલા મૂકેલો. અને ભાભાને એમ છું આજ લગાવી ગયો છે. તે બે રોટલા પીડ્યા થાય ને એ ધૂપેલ ઉપાડ્યું અને એ તો તાહળીને ભૂકો કરીને સોળીને ખાઈ ગયો. કે મારા બેટા મને કોઈ વઘાર આપતા નથી ને એકના એકલા ખાઈશ. રોંઢે ઓલી છોકરાને એવો ભાત દઈને આવી, માથામાં નાખવાનું ધૂપેલ ગોતે. છોકરાને પૂછ્યું કે દા તો બાપાને કહેતા ધૂપેલ પીડ્યું ક્યાંય ગયું? કે બંદો બે રોટલા સોળીને ખાઈ ગયો હોય તો. કે એકલા એકલા વઘાર ખાઈ જાવ છો, અમને આપતા નથી. ઓલી ડોશી કે એ ક્યાં વઘાર હતો, એ તો માથામાં નાખવાનું તેલ હતું. એ કે મારે એમ કે વઘાર છે. બોલો, આવી આશક્તિ. બોલો, એવા ભક્તને કહો એની ભગવાન કેમ સહાય કરે. સ્વામી, હરિભગત થયા પછી આશક્તિ છોડવી પડે છે. આશક્તિ ન છૂટે ત્યાં સુધી એ જીવ સુખ્યો ન થાય, દુખી દુખી રહે. વિશાળ, એક દાદા મને કહેતા થઈ કે મને શીરો બહુ ભાવે. મેં કીધું ધનુર્માસમાં આવી જાયજો. એ કે હવે ઘેરે જ કોઈ કરી દેતું નથી. મેં કીધું ડોહા થયા પછી ઘેરે કોણ શીરો ખબર આવે? ગો કમાઈને લાવતા હો તો શીરો મળે. હે, એ કે અડધો શેર કે શેર ખાઈ જાઓ, પણ આપે તો ખાવ ને. માટે આ બધી ખાવાની વાસના, જોવાની વાસના, સાંભળવાની વાસના, સ્ત્રીને વિશે બેઠા બેઠાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, આ બધા સ્વભાવ જ્યાં સુધી આપણામાં હોય છે ત્યારે કોઈ જીવ જીવતા એ સુખી નથી, મરીને સુખી નથી. આમ મહારાજ કહે છે. માટે જેને સુખી થવું હોય એને આવા સ્વભાવ ટાળવા. અંત્યના 38માં 6 વાના બતાવ્યા. એક, દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા બેઠાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, દેહાભિમાન, કુસંગીમાં હેતુ અને સંબંધીમાં હેતરી જાય. આ 6 વાના જેને હોય એને મહારાજ કે જીવતા એ સુખ નહીં અને મરીને પણ સુખ નહીં. માટે એવા સ્વભાવ હોય તો ટાળવા અને નિવૃત્તિ પર થવું. જો છે આમાંથી એક કે 6 ગણાવ્યા, એમાં કેટલા ટળ્યા છે? કોઈને એક ટીળો, કોઈને બે ટીળા, કોઈને 3, 4, 5, 6 ટાળવાના છે. કોક કોકના ટીળા હોય, અમુકને ટળે ને અમુકને ન ટાળવાની ઈચ્છા હોય તો જિંદગી પર્યંત ન ટળે. હા, ટાળવાની ઈચ્છા રાખે ને એ પ્રમાણે અભ્યાસ કરે તો ટળે છે. તમારે ગ્રસ્ત અને દ્રવ્યાદિકનો લોભ એ ટાળવો બહુ મુશ્કેલ છે. બહુ એટલે બહુ મેન છે લોભ અને કામ. આ બે મેન શબ્દ લખ્યા છે શાસ્ત્રોમાં. એ બે શત્રુ એવા જબ્બર છે કે માણસને છોડતા જ નથી. કાં લોભમાં અટવાઈ ગયો અને કાં કામમાં અટવાઈ ગયો હોય, અને કાં ક્રોધ. આ ગીતામાં ત્રણને નરકના દ્વાર બતાવ્યા, કામ ક્રોધ ને લોભ. શ્રીજી મહારાજે 5 બતાવ્યા છે. સ્નેહ ને માન પણ નરકના દ્વાર છે. માટે જેને ભગવાનને પામવું છે ને એને આવા દોષોથી નિવૃત્ત થવું પડશે. આ જન્મમાં થવું હોય તો આ જન્મમાં, નહીતર 2-5 જન્મ કેડે, પણ જે દી કરશો તે દી છૂટક્યો થવાનો છે. કહો, એ વિના છૂટક્યો નથી. માટે ભક્ત એ ભૂલા પડ્યા નથી, ભૂલા પડ્યા ભગવાન. જે હજેવી ભક્તિ કરે તેવું ફળ પામે નિદાન. માટે ભગત ભૂલા પડ્યા નથી, ભૂલા પડ્યા ભગવાન. ભગવાન ભૂલા પડતા નથી, ભગત ભૂલા પડે છે. ખાન પાન માન સન્માનમાં જિંદગી કાઢે છે એવી રીતે જે ભૂલા પડે છે એ ભગવાન ભૂલા નથી પડતા, કાનું કલ્યાણ કરી દઈ. જે જેવી ભક્તિ કરે એવું ભગવાન એને અંતે ફળ આપે છે. ભગવાન તો સમદર્શી નથી, જેને જેવી કમાણી જેને જેવી ભક્તિ એવું એને ફળ ભગવાન આપે છે. પછી આપણે હરખ ધોખો ન કરવો કે આને ધામ મળ્યું મને કેમ ન મળ્યું. મળશે સાચા ભગત થાવ ત્યારે. કહો ભગત નથી થવું, ધામ જોતું છે. તો સ્વામી કે ભગત ભૂલા પીડ્યા પણ ભગવાન ભૂલા પીડ્યા નથી. ઘણાને એમ થાય છે કે હવે ભગત થાય એટલે ભગવાન તો કલ્યાણ કરવાના જ છે. સાચા ખોટા ભગત થઈ જાય એકવાર એમ. એકવાર રાજા એ બધા વૈષ્ણવ હતા ને, એ કે આપણે વૈષ્ણવ જેટલા હોય ને એટલાનો કર માફ કરી દેવો છે, કર નથી લેવો એનો. એટલે કે બોલાવો બધાને. પછી આવ્યા તો વૈષ્ણવ જાજા વધી ગયા. પછી એક એકને બોલાવે અને કીધું સાચા વૈષ્ણવ હોય ને એનું માથું કાપવામાં આવશે, એને માથું દેવું પડશે. અને ઓલાના અંદર લઈ જાય ને મોટું તરબૂસ રાખે ને તરબૂસ ઉપર ફડાંગ નારે ને તલવાર મારે તો ઓલા બહાર હોય ને એને એમ થાય કે કાપી જ નાખ્યું. પછી લાઈન બધી મોટી હતી અહીંથી આપણા દરવાજા સુધી, બધા નીકળવા મળ્યા. એક બે જ વધ્યા, એ કે આપણે સાચા વૈષ્ણવ છે, ભલે માથું કાપી નાખે. એટલે એ ગયા ને એ બે ત્રણનો જ કર માપજો, બાકી રાજા કે બધા જ કર ભરી દેજો, બધા ખોટા વૈષ્ણવ છો. સાચા હોય ને એ પરીક્ષામાં પાછા પડતા નથી. અને પરીક્ષા લે ભગવાન તે જ ખબર પડે ને સાચા ખોટાની. કહો આપણા જીવનમાં આપણે કષ્ટ કે દુઃખ ક્યારે માગતા નથી, અને કોઈ અત્યાર સુધીમાં માગ્યું નથી. તમે ક્યારે ભગવાન આગળ માગ્યું કે મારા દુઃખ આપજો? આપણે જ નથી માગ્યું, તમે કોઈ માગ્યું હોય તો. એ કુંતાજી એવા નીકળ્યા કે એને ભગવાન પર શું માગ્યું? દુઃખ માગ્યું. છતાં આવે તો પછી સહન કરીને ભોગવી લેવું. કોઈ માગતા નથી દુઃખ, પણ છતાંય આવે છે ને. આપણે ન ધાર્યું ત્યાંથી ઉતરી પડે. કહો ઉપરથી હેઠેથી આજુબાજુમાં ગમે ત્યાંથી આવી પડે, પણ જ્યારે દુઃખ આવે ત્યારે ધીરજતાથી એને ભોગવી લેવું. આ ધીરજ આખ્યાની કથા એ આપણને સમજાવે છે કે જીવનમાં આપણે કોઈ દુઃખ તો ક્યારે માગવાના નથી, માગવું નથી. હું કામ માગવું હેરાન થવા આમ તો? હે ભગવાનને કહી તમારી મૂર્તિનું સુખ આપજો ને આ સત્સંગનો આનંદ આપજો, બાકી દુઃખ હું કામ માગવું. પણ છતાંય આવી પડે ભાઈ, આપણા કર્મ હોય એવા. અમારે સાધુ નહીં આવે, કહો સાધુ બીમાર પડે એમને સારું ન થાય તો એ શું છે? એ ભગવાન પરીક્ષા કરતા હોય, હોળીનું કાંટે મટાડતા હોય છે. એકવાર અમે દવાખાને ગયા એક સાધુ લઈને, તો ડોક્ટર આશ્ચર્યમાં કે સાધુ બીમાર પડે? તો મેં કીધું સાધુ હું માણા નથી. એટલે એ કે સાધુ કદાચ બીમાર નહીં પડતા હોય. મેં કીધું ભલામણા આ લોકમાં તો ભગવાન આવે ને એ બીમાર પડે છે, મહારાજ નહોતા બીમારી ગ્રહણ કરતા? કહો પંચાળામાં મહારાજ એવા માંદા થયા, બધાને એમ છું કે હવે ધામમાં વયા જાય, પેટમાં કઈ રહે નહીં, ઉલટી થઈ જાય, ઝાડા થઈ જાય. ઝાળિયામાં એવો મંદવાડ ગ્રહણ કર્યો હતો. એટલે આ લોક એવો છે ભાઈ, ભગવાન છે ને એ બધાને કર્મ પ્રમાણે ફળ આપે છે. અમુક રોગ એવા હોય છે, અસાધ્ય રોગ હોય છે, એ મટે નહીં જલ્દી, એને પછી ધીરજતાથી સહન કરો. મુક્તાનંદ સ્વામી તો ભગવાનના ગુરુ કહેવાતા ને, એને ક્ષય રોગ હતો. મહારાજ કે ક્ષય રોગ એવો હતો, ગળું ચીકણું દહીં દૂધ કાંઈ ખાવા દેતો નહીં. છતાંય મુક્તાનંદ સ્વામીને એ અંગે ક્યારેય દુઃખ નહોતું કે મારે ક્ષય રોગ છે, આ કાંઈ ખવાતું નથી. આજ આપણને ડાયાબિટીસ થઈ હોય તો ઘણા દુઃખી થઈ જાય, કઈ ખવાતું નથી, ડાયાબિટીસ આવ્યો છે. એક ભાઈ તો એક ભાઈને હારે જમાઈ ગયા, પછી બેઠા બી તો કહેલા તારે ડાયાબિટીસ, લાડવાની બરફી નહીં ખવાય ને? તો કે ડાયાબિટીસ હોય કે ગાંડો બિટીસ, આ તો મૂકવાનું છે નહીં, ગમે બિટીસ હોય ને ટીકડા લઈ લેવું પછી કહો. દુખી ન થવું. મહારાજ તો એમ કહેતા કે આ રોગ છે ને એ કોઈ મોટા સત્પુરુષનો જોગ છે, સારું સારું ખાવા પીવાનું બધું ખંડન કરી નાખે છે. દેહમાં એવો દીર્ઘ રોગ થાય ને આપણને બહુ ખાવાની આસક્તિ હોય ને, તો ભગવાન છેલ્લી બાકી રોગ પહેરીને પણ એ આસક્તિ ટાળે છે. ભગવાન દયાળુ છે એટલે રોગ પહેરે છે. પછી એટલે સ્વામી એમ કહે છે કે જેને ભગત થવું છે, હરિ ભજવા છે, એને પછી સાચા ભગત થવું, ખોટાથી કામ નહીં સરે. ખોટા હીરા બજારમાં લઈ જાઓ તો કોઈ હાથે નથી ચાલતા, જો ને ખોટો રૂપિયો દુકાન લઈ જાઓ કોઈ પકડતું નથી. બેંકમાં જાઓ ને 500-1000 ની નોટ ખોટી નીકળે, તરત પેલા બેંકવાળા ફાડી નાખે છે. આવડાને દુઃખ થાય ને, છતાંય ફાડી નાખવી પડે, હું કામ તો ખોટી છે. એટલે આ બધી કથા છે સાચા ભક્ત બનવા માટેની છે. સ્વામી હવે દ્રષ્ટાંત આપે છે. વાવીએ બીજ વળી વિષ્ણુ, કરીએ અમૃત ફળની આશ, એ વાત નથી નિપજવી, તેહનો તે કરવો તપાસ. બીજ વાવીએ ઝેરનું અને અમૃત ફળની આશા રાખીએ તો ક્યાંથી મેલ પડે કહો? આપણે અધર્મ કરીએ, પાપ કરીએ, અનીતિ કરીએ, હે કોઈનો દ્રોહ કરીએ, અને પછી એમ કહીએ કે આપણે તો અક્ષરધામમાં જવું છે ને, અમૃત ફળ લેવું છે ને, મેળ પડે? બાવળિયાના બીજ વાવો છો, ઝેરના ઝાડવા રોપો છો, ને પછી આંબાની કેરીની આશા રાખો છો, કેમ મેળ પડે? પાપ કરવું છે ને પછી સારી ગતિ પામી છે, કોઈ દી ન થાય. સારી ગતિ પામી હોય તો પાપ છોડો, ભગવાન ભજો, અનિતિ છોડો, અધર્મ છોડો. અધર્મ છોડવો પડે છે ત્યારે હારી ગતિ થાય છે. મોતી સરખો કણ લઈ મોરક ઘંટીમાં દળે, બાવળિયાનું બીજ બોઈ આંબો કેમ ફળે? હે કસ્તુરીને કેવડો લઈને તેલમાં તળે. કસ્તુરીને કેવડાને કે તેલમાં તળવાની હોય? એ તો સ્વયં સુગંધી છે કહો. એમ મનુષ્ય દેહ દુર્લભ પામી વિષયમાં ભળે. આવો સરસ ભગવાને મનુષ્ય દેહ આપ્યો, મનુષ્ય દેહ આપ્યો, દેવ દુર્લભ, દેવતાઓને મળતો નથી, એણે આખી જિંદગી વિષય વાહે બગાડ્યો, વિષયમાં રચો પચર્યો, નો ભગવાન ભજ્યા, નો સત્સંગ કર્યો, નો મંદિરે ગયો, નો કથા વાર્તા સાંભળી, આખી જિંદગી એમને વેડફી નાખી. તો સ્વામી કહે છે કાંઈક લે લે લાવ પછી નહીં મળે. આ જિંદગી પૂરી થઈ જાય પછી કાંઈ મળવાનું નથી. અત્યારે જુવાની અવસ્થા છે, શરીર સારું છે, આંખે દેખાય છે, કાને સંભળાય છે, પગ હાલે છે, ત્યાં સુધીમાં હરિભજન કરી લો, મુક્તિને માર્ગે ચાલો. કરી લાડવા જો કાષ્ટ ના વળી લેવું મોતિયાનું મૂલ, તે સમજવું કેમ સમજશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમતુલ. એ લાકડાના લાડુ કરો, લાકડાનો લો ઝેરો કરો, ત્યાલતી નીકળે ને બેનસામાં, પછી લઈ આવો અને એના લાડુ કરો, કેમ થાય ખાવ તો? મજા પડી જાય. હે મોતિયા જેવા લાગતા છે ને, લક્કડકા લાડુ, ખાયેગા ઓ પસ્તાયેગા, નો ખાયેગા ઓ ભી. સંસાર છે ને લક્કડનો લાડુ છે ભાઈ, હા ખાઈએ પસ્તાય, ન ખાઈએ પસ્તાય છે. સ્વામી કે લાકડાના લાડુ બનાવીને કોઈ વેચવા જાય ને પછી મોતિયાનો મોલ લે તો કેમ મેળ પડે? હે કાષ્ટના લાડુ એ મિષ્ટર સમાન કેમ એની તુલમાં આવે કહો? લોટના લાડુ કર્યા હોય ઘી હાકર નાખી તો એ ખાવાથી આનંદ આવે ભાઈ, પણ લાકડાના લાડુમાં આવે? એમ વિષયથી આપણે પાછા વળવું નથી, અધર્મ છોડવો નથી, પાપ કરવા છે અને વળી પાછી ધામની આશા રાખવી છે. કહો મળે ખરું? ધામ નહીં મળે, ધક્કા મળશે. શું મળશે? હા, મરશો તે ખબર પડશે. આજ ભલે ને જલસા કરો, ત્યાં હગા થઈશ કોઈ. ભૂત ભવિષ્ય વર્તમાનમાં એ વળી વિચારવી એ વાત, ભક્તિ કરી મોરે ભગતે એવી કરવી તે વિખ્યાત. ભૂતકાળમાં જુઓ, ભવિષ્યકાળમાં જુઓ અને વર્તમાન કાળમાં જુઓ, એ વાત વિચારી રાખવી કે મોરે જેવા ભક્તો થઈ ગયા એણે કેવી કેવી ભક્તિ કરી છે, કેવું કેવું કષ્ટ સહન કર્યું છે, એણે ભગવાનને રાજી કરવા માટે કેવી સમર્પણ ભાવના કરી છે, એ તમે દાદા ખાચર જુઓ, એ પ્રહલાદ જુઓ, એ પર્વતભાઈ જુઓ, હે, એ અમરીશ જુઓ, જનક જુઓ, પ્રિયવ્રત જુઓ. એણે આગલા બધા ભક્તો થઈ ગયા, મુક્તાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, સંતોની પંક્તિઓમાં કૃપાનંદ સ્વામી, એણે કઈ રીતે ભગવાનને રાજી કર્યા છે, આપણે કઈ રીતે કરીએ છીએ વિચારવું જોઈએ ને. ક્યારેક નવરાએ મળે ત્યારે વિચારજો તો ખરા, સ્વામી વિચારવાની વાત કરે છે કે ભવિષ્યમાં થનારા ભક્તો પણ કેવા હશે, ભૂતકાળમાં બધા થઈ ગયા એ કેવા હશે, ભગવાનને રાખવા માટે દાદા ખાચરે ક્યારેય મનનું ધૈર્યું કર્યું નથી, કોઈ દિવસ એણે શ્રદ્ધા ખૂટવા દીધી નથી, કોઈ દિવસ એણે ભગવાન કે ભગવાનના સંતના અવગુણ જોયા નથી, ક્યારેય એને એમ નચ્યું કે આટલો ઘસારો મારે ખમવો પડે છે. 500 સંતો જેના દરબારમાં રહેતા હોય કાયમ માટે, વિચાર તો કરો, ઘરમાં અનાજ ન હોય, કરજ થઈ ગયું હોય તો દાદાને ક્યારે અંતરમાં રંચ જેટલો સંકલ્પ નહોતો ચોક સંતો હવે બીજે ગામ જાય તો સારું, ત્યારે એને ત્યાં ભગવાન ગઢડું મારું ને હું ગઢડાનો નથી કદી મટવાનો. 5 મહેમાન ઘેરે આવ્યા ને 5 દી રોકાણા તો વિચાર કરો, તમે ટેબલ ઉપર ચાનો કપ મૂકો ને એને હારોહાર ગાડીના ટાઈમ ટેબલનું લિસ્ટ મૂકો કે ગાડી એટલા વાગે ઉપડે છે અમદાવાદની મુંબઈની, ક્યારે જવું છે તમારે, હે કહો. અમદાવાદમાં તમે મહેમાન ગતિ કરો એટલે બીજે દી ટાઈમ ટેબલ બતાવે તમને, હવે જો કે કોઈ કરતા નથી. ત્યારે આ બધા ભગત થઈ ગયા, પર્વતભાઈની સ્થિતિ જોવો, હાથી આગતા આગતા માનસી કરે, આપણે માનસીમાં હાથી આગી બોલો, ખેતર જઈને માનસી કરે, આપણે હાવ નવરાય આપી ઠાકોરજી તો માનસી 5 થતી નથી, કહો. અને હાથી આગતા માનસી કરતા હોય તો ભગવાન એનો દૈન રોટલો જમવા આવે અને સંકલ્પ કરે કે આ નૃસિંહ અવતાર કેવો હોય છે, જ્યારે ભગવાનની મૂર્તિમાંથી 24 અવતાર પ્રગટ થાય, દર્શન આપે, જોઈ લો પર્વતભાઈ આ 24 અવતાર, આજ નૃસિંહનો કર્યો, કાલ પછી વારાહનો કરશો, એક સાથે બતાવી દીધા. પાછા ભગવાનને પોતાની મૂર્તિમાં બધા અવતારો લીન કર્યા છે. કેવા ભગત, ગ્રસ્થાશ્રમમાં રહેવા છતાંય ત્રણેય અવસ્થામાં ભગવાનને દેખે. અને તમે તો એમ કહો કે ભાઈ અમે ગ્રસ્થાશ્રમમાં રહ્યા એટલે અમારાથી બધું થાય નહીં, તો તમારે બધું કરવાનું હોય, તમારે શું કામ છે? આવ નવરા કહો. પણ ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખાચર, પ્રિયવ્રત કેવા ભક્તો થયા કે જેણે ભગવાનને માટે સર્વસ્વ કુરબાન કરી દીધું. ભૂત ભવિષ્ય વર્તમાનમાં એ વળી વિચારવી, એ વાત ભક્તિ કરી મોરે ભગતે એવી કરવી વિખ્યાત. છાર સારનો ભાર સરખો તપાસી તે ઉપાડવો, સારમાં બહુ સુખ મળે છાર ઢોયે પરિશ્રમ પાડવો. છાર એટલે રાખ, રાખનું પોટલું બાંધીને માથે ઉપાડો તેમાં શું સાર નીકળે કહો? હે, કોયલા અને કાચના પોટલા ઉપાડો અને 5-10 કિલોમીટર લઈ જાઓ, રસ્તામાં ભૂખ લાગે માથેથી ઉતારીને ખોલો તેમાં કંઈ ખાવાનું મળે ખરું? એમ સંસારના પોટલા, વિષયના પોટલા જ્યાં સુધી આપણે ઉપાડતા રહેવું ત્યારે સુધી ભગવાનનું સુખ મળવાનું નથી. ભૂખ્યા રહેવાના, વંચિત રહેવાના છે, ભગવાનના સુખથી વંચિત રહેવું. સારને પકડો, છારને છોડો. સાર છે ભગવાનની મૂર્તિ, ભગવાનની આજ્ઞા, ભગવાનનું સ્વરૂપ, ભગવાનની ઉપાસના, નિયમો, એ સાર વસ્તુ છે. એનો ભાર વહન કરો ને તો એમાંથી ધામ મળશે. બાકી માઇક પોટલા જ્યાં સુધી ઉપાડશો જ્યાં સુધી કાંઈ મળવાનું નથી, ઠાલો પરિશ્રમ પડવાનો છે. સ્વામી કે ઢોયે પરિશ્રમ પાડવો. હે છાર માટે સાચા થઈ સહુ મંડો, ખોટ ખંખેરી કાઢો ખરી. સાચા થઈને મંડવાનું કહે છે, કેમ કરશું? મારે ને તમારે સાચા થઈને મંડવું પડશે. હવે સ્વામી એ બધાને ઉપદેશ આપે છે, વક્તાએ પહેલો લેવો પડે. માટે સાચા થઈ સૌ મંડો, ખોટ ખંખેરી કાઢો ખરી. નિષ્કુળાનંદ કહે નાથજી રીજશે તો શ્રી હરિ. નિષ્કુળાનંદ કહે નાથજી રીજશે તો શ્રી હરિ. એ આપણી ખોટ હોય ને જીવનમાં, એ ખંખેરીને કાઢી નાખવી. કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન દંભ ઈર્ષા કપટ આ બધાનો ત્યાગ કરીએ ને ત્યારે ભગવાનનો રાજીપો મળે છે. મહારાજ કે એના ઉપર અમારો રાજીપો થાય છે, બધા દોષોને છોડીને. એટલા વાનાય રહી થઈને ભગવાનની ભક્તિ કરે તો એની ઉપર ભગવાન રાજી થાય છે. સાચા સાધુ કે હરિભગત એ કહેવાય કે અંતઃશત્રુનું બળ હોય, કામ ક્રોધાદિકનું બળ હોય તો પણ ભગવાનને રાજી કરવા માટેનો ત્યાગ કરે એને સાચા ભગતને સાચા સાધુ કહેવાય. લ્યો, માટે સ્વામીનો એક આદેશ છે કે સાચા થઈને મંડો, ખોટ બધી ખંખેરીને કાઢી નાખો. આપણને કપડામાં કંઈક સડી ગયું હોય તો કેવા ખંખેરીને કાઢી નાખી છે તો એ સુખ થાય ને? એમ ખોટ જ્યારે નીકળશે, ખંખેરીને કાઢશો ત્યારે સુખ થવાનું છે. માટે વાલા ભક્તો, સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી આખ્યાન લખીને એણે ઉપદેશ બહુ આપ્યો છે. આખ્યાન તો બતાવ્યા છે, પછી એની અંદર સ્વામીએ ઉપદેશ જબ્બર આપ્યો છે ધમધમાવીને, કે આમાંથી એકાદી કડી કોઈને સમજાઈ જાય ને તો કામ થઈ જાય જે વાત. માટે આગળની કથાવાલા ભક્તો આવતીકાલે. હરે કૃષ્ણ મહારાજ.